સમયસાર ભગવાન કુનકુંદાચાર્ય રચિત સમયસાર અને ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. ગાથા 37 પછીથી આપણે શ્લોક 31મો ત્યાં સુધી સ્વાધ્યાય કર્યો છે. એકત્રીસમાં શ્લોકમાં એ વાત આવી કે સર્વ પરદ્રવ્યોથી અને પરદ્રવ્યોના લક્ષ્ય ઉત્પન્ન થતા જે ભાવ એ બધા પર ભાવ એનાથી પણ પોતે જુદો ભેદ જ્ઞાન કરી અને જુદો પડે છે ત્યારે એને બહારમાં ક્યાંય કંઈ કરવા પણ રહેતું નથી. ક્યાંય કંઈ કરવું નથી, ક્યાંય બહારમાં કંઈ ભોગવવું નથી, એટલે એ પોતે બહારથી બધેથી પોતાના ઉપયોગને પાછો વાળી અને પોતાના સ્વરૂપમાં લઈ જાય છે અને ત્યારે એ ઉપયોગને રમવા માટે પોતાનો આત્મા જ બાકી રહેવો, એટલે પોતે પોતાના સ્વરૂપમાં જ રમણતા કરે છે. હવે ઉપયોગ ક્ષણે ક્ષણે જે બદલાતા હતા, એક જગ્યાએથી બીજી જગ્યાએ, બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ, ચોથી જગ્યાએ, એ હવે રહ્યું નહીં. ઉપયોગ આત્મામાં સ્થિર થયો, ઉપયોગ આત્મામાં લીન થયો, ઉપયોગ આત્મામાં જ રહ્યો એમ કહેવું છે. એટલે હવે અન્ય ઠેકાણો ન રહ્યું એટલે જ્ઞાન દર્શન ચારિત્ર સાથે એકરૂપ થયેલો એ આત્મામાં જ રમણતા કરે છે, આત્મામાં જ એ લીનતા કરે છે અને આગળ વધતા એ સ્થિરતા કરે છે. તો શ્રેણી ચડે છે અને કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. એ એકત્રીસમાં શ્લોકમાં એ વાત આવી. એકત્રીસમાં કળશમાં અમૃતચંદ્રાચાર્ય ભગવાને આ વાત કરી. હવે આગળ અહીંયા કહે છે કે એ રીતે દર્શન જ્ઞાન ચારિત્ર સ્વરૂપ પરિણત થયેલા આ આત્માને સ્વરૂપનું સંચેતન કેવું હોય છે એમ કહેતા આચાર્ય એટલે કુંદકુંદાચાર્ય ભગવાન આ કથનને સંકોચે છે, સમેટે છે. અહીંયા આ પૂર્વરંગમાં આ છેલ્લી ગાથા છે અને છેલ્લી ગાથામાં હવે જે જીવ સમ્યક દ્રષ્ટિ થયો છે, જેને પોતાના સ્વરૂપનો સ્વાદ ચાખ્યો છે, અનુભવ અને એને અનુભવ સહિતની શ્રદ્ધા થઈ છે, એવો દર્શન જ્ઞાન ચારિત્ર સ્વરૂપ જે પોતે હવે મોક્ષ માર્ગના પુરુષાર્થમાં પ્રવર્તે છે એની પરિણતિની વાત કરતા કહે છે કે એ રીતે દર્શન જ્ઞાન ચારિત્ર સ્વરૂપ પરિણત, જે એવા દર્શન જ્ઞાન ચારિત્ર સ્વરૂપે પરિણમી રહ્યો છે એની વાત કરતા કહે છે, એવો પરિણત થયેલ આ આત્મા એ કેવા સ્વરૂપને કઈ રીતે અનુભવે છે એ વાત હવે આ છેલ્લી ગાથામાં કુંદકુંદાચાર્ય ભગવાને કરી છે. અને એ ગાથામાં એ આખો જાણે કે પૂર્વરંગનો સાર આપી દેતા હોય એ રીતે વાત કરવામાં આવી છે. આ પૂર્વરંગને જીવ અધિકાર ગણવામાં આવે છે, એટલે એ 38મી ગાથા એ અપેક્ષાએ એની છેલ્લી ગાથા ગણાય. જીવ અધિકારની ગુરુદેવ તેને એ રીતે કહે છે. આ ગાથા પછીથી હવે નવો અધિકાર જીવ અધિકાર શરૂ થશે, પણ આ ગાથા ઘણી મહત્વની છે. આપણે એ ગાથા લઈએ, 38મી ગાથા. અહીંયા 38મી ગાથામાં કહે છે કે અહમેક ખલુ શુદ્ધો દર્શન જ્ઞાનમય સદા અરૂપી. નાપ્યસ્તિ મમ કિંચિત અપી અન્યત પરમાણુ માત્રમ અપી. ગુજરાતીમાં 38મી ગાથા આપણે લઈએ.
શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય તે ખરે, કઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી અરે.
હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન દર્શનમય ખરે, કઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી અરે. આ ગાથા તો વારંવાર બોલવા જેવી છે, વારંવાર એનું રટણ કરવા જેવી આ ગાથા છે. હું કોણ છું એનો આપણને ખ્યાલ આવે આ ગાથામાંથી. હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન દર્શનમય ખરે, કઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી અરે. ગાથાના અર્થમાં અહીંયા કહે છે કે દર્શન જ્ઞાન ચારિત્રરૂપ પરિણમેલો આત્મા એમ જાણે છે કે નિશ્ચયથી અહમ એટલે હું એક છું, શુદ્ધ છું, દર્શન જ્ઞાનમય છું, સદા અરૂપી છું. કિંચિત અપી અન્યત એટલે કાંઈ પણ અન્ય પર દ્રવ્ય પરમાણુ માત્રમ અપી એટલે પરમાણુ માત્ર પણ મમ ન અપી અસ્તિ મારું નથી એ નિશ્ચય છે. દર્શન જ્ઞાન ચારિત્રરૂપ પરિણમેલો આત્મા, દર્શન જ્ઞાન ચારિત્રરૂપ ક્યારે પરિણમે? સમ્યક દર્શન થાય, સમ્યક દર્શન થાય ત્યારે એને પોતાના સ્વરૂપનું અવલોકન થાય છે, એનો પ્રતિભાસ થાય છે આ આત્મા. અને એવો પ્રતિભાસ થાય છે ત્યારે એ જાણે કે જગતના બધા જ પદાર્થોથી, જગતના બધા જ દ્રવ્યોથી ભિન્ન, જગત ઉપર જાણે કે તરતો ન હોય એવો એને અનુભવ થાય છે. આ આત્મા તરીકે પોતે બધાથી જુદો, સ્વ એ પરથી જુદું પડે છે. અને માત્ર એ જુદો છે એમ અનુભવ થાય છે એમ નહીં, પણ સાથે એને અલૌકિક આનંદનો પણ અનુભવ થાય છે. જે આનંદની સરખામણી કોઈ લૌકિક વસ્તુમાંથી પ્રાપ્ત થતા આનંદ સાથે થઈ શકે નહીં, એવો અલૌકિક આનંદ, એવા અલૌકિક આનંદનો અનુભવ અને સાથે બધાથી પોતે જુદો અનુભવમાં આવે છે આ હું, આ આત્મા. અને વિશેષતાથી એનું જ્ઞાન વર્તે છે, આત્માનું એને જ્ઞાન થાય છે એ સમ્યક જ્ઞાન. અને એમ થતાં એની શ્રદ્ધા સાચી થાય છે, સમ્યક થાય છે, એની શ્રદ્ધા સમ્યક થાય છે. આવો સમ્યક દર્શન જ્ઞાન, સમ્યક જ્ઞાન સહિત અને સમ્યક શ્રદ્ધા સહિત જે આત્મા છે તે જ્યારે પોતે પોતાના સ્વરૂપમાં એવી શ્રદ્ધા સહિત એવા દર્શન જ્ઞાન સાથે ત્યાં લીનતા કરે છે, ત્યાં જ રહે છે, તો એ નિશ્ચયથી સમ્યક ચારિત્ર છે. નિશ્ચયથી સમ્યક ચારિત્ર જેને છે એને બહારમાં એ જ પ્રકારે વ્યવહાર ચારિત્ર છે. એટલે 28 મૂળ ગુણ સહિત નગ્ન દ્રવ્ય લિંગ છે અને અંતરમાં એવું જ ભાવ લિંગ છે એવા 7મા ગુણસ્થાનની અવસ્થા હોય છે. એટલે દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ પરિણમેલો આત્મા એ શું જાણે છે, એ શું અનુભવે છે, એની કેવી દશા છે એ અહીંયા કહેવામાં આવ્યું છે કે દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ પરિણમેલો આત્મા. મુનિની વાત કરીએ તો એમાં મુનિ 7મે ગુણસ્થાને હોય ત્યારે કેવું અનુભવે, એમને કેવું લાગે? તો કહે છે કે નિશ્ચયથી હું એક છું, શુદ્ધ છું. એક છું એટલે બીજા અન્ય કોઈ ભાવે નથી, અન્ય કોઈ રૂપે નથી, અન્ય કોઈ પદાર્થ પ્રમાણે કોઈ મારું પ્રવર્તન થતું નથી. અનંત ગુણોનો પિંડ છું તો પણ હું એક રૂપે છું. દ્રવ્ય ગુણ પર્યાય એવા ભેદ રૂપે નથી, હું એક રૂપે છું. હું જ્ઞાન સ્વભાવી છું તો એવા જ્ઞાન સ્વભાવે એક રૂપે છું. ત્રણેય કાળ મારું એવું જ્ઞાયક સ્વરૂપ જ છે એવો હું એક રૂપે છું. હું રાગ રૂપે નથી, હું વિકલ્પ રૂપે નથી, હું પુણ્ય પાપના આસવના ભાવ રૂપે નથી, હું કર્મ રૂપે નથી, હું જગતના કોઈ પદાર્થ રૂપે નથી, હું કોઈ લિંગ રૂપે નથી, પુરુષનું લિંગ, સ્ત્રીનું લિંગ, નપુસંક લિંગ, કોઈ લિંગ રૂપે નથી, હું શુભાશુભ ભાવ રૂપે નથી, હું એકમાત્ર જ્ઞાન રૂપે છું એવો અને શુદ્ધ છું. હું શુદ્ધ છું, મારામાં કોઈ હવે અશુદ્ધિ નથી. મારું સ્વરૂપ નિશ્ચય નયથી શુદ્ધ છે. શુદ્ધ નયથી જેવું આત્માનું સ્વરૂપ છે એવા આત્માના સ્વરૂપની એને પ્રતીતિ થાય છે કે હું ખરેખર એવો સિદ્ધ સમાન શુદ્ધ છું. સમ્યક દર્શન થાય છે ત્યારે એને જ્ઞાન છે એ કેવળ જ્ઞાનના અંશ રૂપે એને જણાય છે અને પોતાનું સ્વરૂપ છે એ સિદ્ધના સ્વરૂપ જેવું શુદ્ધ છે એવું એને લાગે છે, એવું અને અનુભવમાં આવે છે. એટલે હું શુદ્ધ છું. અને કેવો છું? દર્શન જ્ઞાનમય છું. શ્રદ્ધા સાચી છે, જ્ઞાન સમ્યક છે, શ્રદ્ધા પણ સમ્યક છે, અનુભવ સહિતની એવી દશા છે. એ સિવાય મારું બીજું કોઈ રૂપ નથી. હું માત્ર ચૈતન્ય છું, ચેતન છું, એટલે દર્શન જ્ઞાનમય છું. એક સમયે માત્ર માટે પણ હું જ્ઞાન ન કરતો હું એમ નથી. અનાદિથી હું એમ જ જ્ઞાન સ્વભાવિત છું અને અનંતકાળથી હું જ્ઞાન કરી રહ્યો છું, મારા સ્વરૂપનું જ જ્ઞાન કરવા વાળો છું. પરંતુ અત્યાર સુધી મારી દ્રષ્ટિ એવા મારા શુદ્ધ જ્ઞાન સ્વભાવી આત્મા તરફ ગઈ જ નહોતી, એટલે મને એનું જાણપણું નહોતું. મિથ્યા દ્રષ્ટિને પણ એ પોતે જ્ઞાન સ્વરૂપ જ છે, પણ એને એનું ભાન નથી, એને એનું જ્ઞાન નથી, એને એનો અનુભવ નથી. અહીંયા તો અનુભવ સહિતની વાત છે, અને માત્ર અનુભવ પોતાના સ્વરૂપનો છે એમ નહીં, પણ પોતે પોતાના સ્વરૂપમાં હવે તો લીનતા કરી રહ્યો છે, એટલે કે નિશ્ચયથી જેને ચારિત્ર વર્તે છે એવા જ્ઞાન દર્શન સહિત એ પોતે સ્વરૂપમાં એ રહ્યો છે. એના જ્ઞાન દર્શનના ઉપયોગ ત્યાં જ હવે રહ્યા છે. એ જ્ઞાન દર્શનનો ઉપયોગ હવે બહાર જતો જ નથી, ત્યાં જ રમણતા કરે છે. 31મા શ્લોકમાં એ વાત આવી કે બહારમાં હવે એને કંઈ કરવાનું નથી, હવે જ્ઞેય જ્ઞાયક ભાવ નથી કે ભાવ્ય ભાવક ભાવ પણ રહ્યા નથી, એટલે એ ક્યાંય કંઈ પણ કરતો નથી. એનું કરતાપણું ચાલ્યું ગયું છે, એનું ભોગતાપણું ચાલ્યું ગયું છે, એટલે બહારથી બધેથી એ પાછો વળ્યો છે, એટલે પોતાના સ્વરૂપમાં જ ગયો છે, ત્યાં ઢળ્યો છે અને જ્ઞાન દર્શન સહિત છે, એટલે ત્યાં જ હવે એ લીનતા કરે છે, ત્યાં જ એ રમણતા કરે છે, પોતાના સ્વરૂપને જ માણે છે. એ 31મા શ્લોકમાં જે વાત કરી એના પછીની આ ગાથા છે. અહીંયા છે એ ગાથાની અંદર કે હવે આચાર્ય ભગવાન હવે એ બધું સમેટે છે, એટલે સમેટે છે એટલે પોતે કઈ રીતે એ પુરુષાર્થ કરી અને આ દશાને પ્રાપ્ત કરી છે એ વાત અમૃતચંદ્રાચાર્ય ભગવાને ટીકામાં લીધી છે. અને એ અમૃતચંદ્રાચાર્ય ભગવાને જે વાત ટીકામાં લીધી છે એ ગાથામાં એ વાત પડી છે, એટલે એ ટીકામાં વાત આવી છે. અને એ વાત અહીંયા ગાથામાં આ રીતે છે કે દર્શન જ્ઞાનમય છું, શુદ્ધ છું, એક છું, શુદ્ધ છું, દર્શન જ્ઞાનમય છું, સદા અરૂપી છું. ક્યારે હું રૂપી હતો જ નહીં, ભૂતકાળમાં પણ હું રૂપી હતો નહીં, વર્તમાનમાં પણ નથી અને ભવિષ્યમાં પણ રૂપી નહીં હું. રૂપી કોણ છે? છ દ્રવ્યમાં એક જ રૂપી છે, પુદ્ગળ છે તે જ રૂપી છે, બાકી પાંચ દ્રવ્યો અરૂપી છે. હું ચેતન છું અને અરૂપી છે. જીવ સિવાયના બીજા જે ચાર અરૂપી છે એ ચેતન નથી. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ આ પણ અરૂપી તો છે, પણ એ ચેતન નથી, એ દર્શન જ્ઞાનમય નથી, એ જ્ઞાન કરવાની શક્તિ ધરાવતા નથી, એમનામાં ચેતના નથી, એમનામાં જીવત્વ શક્તિ નથી. એટલે હું માત્ર અરૂપી અને દર્શન જ્ઞાનમય ચેતના સ્વરૂપ છું. અને કાંઈ પણ અન્ય પરદ્રવ્ય પરમાણુ માત્ર પણ મારું નથી. ઉદ્ગળ પરમાણુ હોય કે બીજા અન્ય દ્રવ્ય લઈએ, એમાંથી કોઈ દ્રવ્ય હોય એ મારું નથી, એ મારા રૂપે નથી, હું એના રૂપે થતો નથી. એ પરદ્રવ્ય પરમાણુ મારામાં વ્યાપતું નથી. એ પરદ્રવ્યના કાર્યો હું કરતો નથી. એ પરદ્રવ્યના કાર્યો કરવામાં મને કોઈ રસ નથી. પરદ્રવ્ય તરફ મારું લક્ષ નથી અને હું પરદ્રવ્યો અને પરદ્રવ્યોને લક્ષ્ય થતા બધા ભાવોથી જુદો ભગવાન આત્મા છું. એ વાત અહીંયા આ અધિકારને સમેટતા કરવામાં આવી છે. ગાથાની ટીકામાં હવે અમૃતચંદ્રાચાર્ય ભગવાન ખૂબ વિસ્તાર કરી અને આ વાતને બહુ સરસ રીતે સમજાવે છે. જે ભાવ ગાથામાં ભર્યા છે એ ભાવને બહુ સ્પષ્ટ કરે છે. અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે કે જે અનાદિ મોહરૂપ અજ્ઞાનથી ઉન્મત્તપણાને લીધે અત્યંત અપ્રતિબુદ્ધ હતો, અનાદિથી એની કોઈ આદિ નથી, જ્યારથી જીવ છે ત્યારથી જીવની ઉત્પત્તિ નથી, જીવ કોઈ ઉત્પન્ન થયો છે એમ નથી, એ છે 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 ને છે, એની આદિ નથી, ક્યારથી છે? અનાદિથી છે. તો જ્યારથી જીવ છે ત્યારથી જ એ કર્મ સહિત છે. જેમ ખાણમાંથી સોનું નીકળે તો કંઈ સોનાના ગઠ્ઠા નથી નીકળતા, કે સોનાના ઘરણા નથી નીકળતા, કે સોનાની લગડી નથી નીકળતી, પણ એ સોનાની ઓર હોય છે. એ માટી સાથે એ સોનાના રજકણો ભેગા થયેલા હોય છે, એમ એ સોનાની ઓર નીકળે છે. એટલે સોનું અને માટી એ બે ભેગા છે, એ સોનું અને માટી બંને ભેગા છે. એવી રીતે અનાદિથી આ જીવ અને એની સાથે ઉદ્ગળ એટલે કર્મ તે સાથે ભેગા હતા. જો એકબીજામાં ઘૂસ્યા નથી, એકબીજામાં ઘૂસ્યા હોય તો પછી બંને જુદા પડી શકે જ નહીં. સોનું અને માટી એ જુદા પડે છે, એને ઓરને તાપ આપતા એ શુદ્ધ થાય છે અને શુદ્ધ થતા 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 એ પૂર્ણપણે શુદ્ધ થાય છે અને પૂર્ણ શુદ્ધ સોનાની પ્રાપ્તિ કરી શકાય છે. એવી જ રીતે આ જીવ અને કર્મ એ ભલે અનાદિથી સાથે રહ્યા હોય તે છતાં એ કર્મરૂપ મલિનતા, કર્મરૂપ માટી એને જુદી પાડી શકાય છે. એનાથી રહિત પૂર્ણ શુદ્ધ જ્ઞાન સ્વભાવી આત્માની પ્રાપ્તિ થાય છે, એટલે કે સિદ્ધ દશાની પ્રાપ્તિ થાય છે. એટલે ભલે એ અનાદિથી એ કર્મ સહિત હતો, કર્મ સહિત હતો, પણ એ કર્મરૂપી મલિનતા એનાથી હંમેશ માટે ભિન્ન હતી. એટલે એ અનાદિનો છે અને અનાદિથી એ કર્મ સાથે છે, છતાં પણ એ કર્મ એનામાં પ્રવેશ્યા નથી. એ તો ભગવાન આત્મા અનાદિનો શુદ્ધ જ હતો, છે અને રહેશે. એમાં કોઈ બીજો વિકલ્પ ચાલે તેમ નથી. ભગવાનના જ્ઞાનમાં પણ એમ આવ્યું છે અને અનંત જીવોએ એ વાતને સિદ્ધ કરી છે, પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરીને એ વાતને સિદ્ધ કરી છે. હવે એક વાત બીજી અહીંયા કે છે કે એ અનાદિથી એવો તો હતો પણ સાથે કેવો હતો, તો કે મોહરૂપ અજ્ઞાનથી ઉન્મત્તપણાને લીધે. અહીંયા જે મોહ કયો છે એ મોહ પણ અજ્ઞાન જ છે, મોહરૂપ અજ્ઞાનથી એને મિથ્યા માન્યતા, જ્યાં જે નથી ત્યાં તેવી માન્યતા કરવા રૂપે એને અજ્ઞાન વર્તતું હતું. શાસ્ત્રમાં અજ્ઞાનનો અર્થ જ્ઞાન નહીં એવો નથી થતો. જીવ ક્યારેય જ્ઞાન વિનાનો તો હોય જ નહીં. એ ગમે તે પર્યાયમાં જાય, કીડીની પર્યાયમાં જાય કે બેક્ટેરિયાની પર્યાયમાં જાય, તો પણ એ જ્ઞાન સ્વભાવી આત્મા એ જ્ઞાન સ્વભાવે જ રહે છે. એના જ્ઞાનના ઉઘાડમાં ફેર પડે, ઓછો વધતો ઉઘાડ હોય. નિગોદના જીવને માટે આપણે એમ કહીએ છીએ કે અક્ષરના અનંતમાં ભાગે એને જ્ઞાનનો ઉઘાડ છે. એટલે જ્ઞાનનો ઉઘાડ ઓછો હોય પણ એ જ્ઞાન વિહોણો હોય એમ હોય નહીં. એટલે અજ્ઞાનનો અર્થ શાસ્ત્રમાં અહીંયા જ્ઞાન નહીં એવો નથી કરવામાં આવતો. સાહિત્યમાં આપણે જે અર્થ કરીએ છીએ, અ મૂકીએ કોઈ પણ આગળ એટલે નહીં એવો અર્થ થાય છે, તો એવો અર્થ અહીંયા નથી કરવામાં આવતો. અજ્ઞાન એટલે વિપરીત મિથ્યા અભિપ્રાય અભિનિવેશ, એટલે મિથ્યાત્વ વર્તે છે એ અજ્ઞાન છે. અને જ્ઞાનનો ઉઘાડ ઓછો છે, ઘણો ઓછો હોય ત્યારે આપણે એ અજ્ઞાન કહીએ છીએ. અહીંયા મોહરૂપ અજ્ઞાનની વાત કરી છે, એટલે એને જ્ઞાન વિપરીતપણે વર્તતું હતું. અને એવા વિપરીત જ્ઞાનને કારણે એમાં ઉન્મત્ત થતો હતો, એટલે પાગલ થઈને રહ્યો હતો, ઘેલો થઈને રહ્યો હતો. એ અજ્ઞાનની મોહભાવ તો હતો, પણ એવા મોહ અને અજ્ઞાન રૂપે પાછો એ ઘેલો થતો હતો. એમાં જ એ મોહમાં જ એ ગાંડો થયો હતો, પાગલ થયો હતો. એટલે એમ થતા એનો મોહ પછી ક્યાંથી જાય? એ મોહમાં એ પાગલ થયેલો હોય એનો પછી મોહ જાય કેવી રીતે? એટલે એવો એ મોહ અજ્ઞાનના ભાવે પાગલ થયેલો એ અપ્રતિબુદ્ધ હતો, જ્ઞાન વિહીણો હતો. જેવું તીર્થંકર ભગવાનની વાણીમાં આવ્યું છે, જેવું જૈન દર્શનનું સ્વરૂપ છે, જેવું જિનેશ્વર ભગવાને કહ્યું છે, પ્રકાશ્યું છે, એ જ્ઞાન એ પ્રતિબુદ્ધપણું એને ન હતું. એટલે એવો એ અપ્રતિબુદ્ધ હતો. વસ્તુનું સાચું સ્વરૂપ શું છે એને ન જાણનારો એવો એ અપ્રતિબુદ્ધ હતો, અત્યંત અપ્રતિબુદ્ધ હતો. એટલે વસ્તુનું કંઈ ભાન નહીં, વસ્તુ એટલે આત્માનું એને કંઈ ભાન હતું નહીં. કેવું આત્માનું સ્વરૂપ છે એનું કંઈ એને ભાન હતું નહીં, એવો એ અપ્રતિબુદ્ધ હતો. જગતના પદાર્થો, આ જગતનું સ્વરૂપ, રાગ દ્વેષનું સ્વરૂપ છે એવો આ સંસાર, એના વિશે એ અતિ 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 અપ્રતિબુદ્ધ હતો. એટલે એનું એને કંઈ ભાન હતું નહીં. છ દ્રવ્યો અને નવ તત્વો એની યથાર્થ શ્રદ્ધા જે થાય એને આપણે સંકિત કહીએ, સાચા દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા થાય એને સંકિત કહીએ, પણ એ તો વ્યવહારથી. એટલે એવું છે ત્યાં સુધી પણ એ ખરેખર તો એ પ્રતિબુદ્ધ થતો નથી. પ્રતિબુદ્ધ તો ક્યારે થાય છે કે જ્યારે એ અનુભવ સહિત સમ્યક તો પ્રગટ કરે છે ત્યારે એ પ્રતિબુદ્ધ થાય છે. આ તો અનાદિનો એ મોહરૂપ અજ્ઞાનથી અને એવા મોહરૂપ અજ્ઞાનપણામાં પાછો એ ઘેલો થયેલો, ગાંડો થયેલો, પાગલ થયેલો, એટલે ઉન્મત્તપણાને પામેલો એ અત્યંત અપ્રતિબુદ્ધ હતો. પોતાના સ્વરૂપને વિશે એ અત્યંત અપ્રતિબુદ્ધ હતો, અજ્ઞાની હતો, સ્વરૂપનું એને કોઈ ભાન જ્ઞાન હતું નહીં, એવો હતો. અને વિરક્ત ગુરુથી નિરંતર સમજાવવામાં આવતા જે કોઈ પ્રકારે એટલે મહાભાગ્યથી સમજી સાવધાન થઈ અને જેમ કોઈ મુઠ્ઠીમાં રાખેલું સુવર્ણ ભૂલી ગયો હોય તે ફરી યાદ કરીને તે સુવર્ણને દેખે, તે ન્યાયે પોતાના પરમેશ્વર સર્વસામર્થના ધરનાર આત્માને ભૂલી ગયો હતો તેને જાણીને, તેનું શ્રદ્ધાન કરીને તથા તેનું આચરણ કરીને તેમાં તન્મય થઈને જે સમ્યક પ્રકારે એક આત્મારામ થયું તે હું કેવો અનુભવ કરું છું કે હવે આ વાત જે કરી એને પ્રતિબુદ્ધ થયા પછીની વાત કરી કે હવે હું કેવો અનુભવ કરું છું. પણ એ પ્રતિબુદ્ધ કઈ રીતે થયો? તો કે વિરક્ત ગુરુથી નિરંતર સમજાવવામાં આવતા, એક વાત. બીજી વાત એમાં શું આવી કે મહાભાગ્યથી અહીંયા લખ્યું છે, એટલે કે પોતે પણ પુરુષાર્થ કરીને, સંયોગો તો એવા પ્રાપ્ત થયા પણ સાથે પોતે પણ એવો પુરુષાર્થ કર્યો, એટલે સમજીને સાવધાન થઈને, એટલે જે પોતે ભૂલી ગયો હતો એ હવે એને ગુરુએ ઉપકાર કરી અને સમજાવ્યું, એટલે એના તરફ પૂરેપૂરું લક્ષ આપીને એ સાવધાન થયો અને પોતાનું આવું જ સ્વરૂપ છે એવા એને નિર્ણય કર્યા. તર્કથી સમજો પહેલા, શાસ્ત્રના અભ્યાસથી સમજો, ગુરુ પાસેથી સમજો, અને પછી એને પોતે પોતાનું મૂળ સ્વરૂપ યાદ કર્યું અને એને એ લક્ષમાં લઈ અને એનો અનુભવ કર્યો. હવે આમાં ગુરુની વાત લખી છે કે અપ્રતિબુદ્ધ હતો અને વિરક્ત ગુરુથી નિરંતર સમજાવવામાં આવતા. અપેક્ષાએ તો એમ કહેવાય કે પોતે પોતાના કારણે જ્ઞાન પામ્યો છે ત્યારે એ ગુરુ તો નિમિત્ત કહેવાય, પણ છતાં અહીંયા એ દર્શાવવું છે કે જ્યારે એને જ્ઞાન થયું છે, સમ્યક જ્ઞાન થયું છે, એને સમ્યક દર્શન થયું છે અને સમ્યક ચારિત્રમાં હવે તો એ રહ્યો છે, તો પછી એ વખતે નિમિત્ત શું હતું? તો કે સાચા દેવ ગુરુ શાસ્ત્રમાંથી જ કોઈ નિમિત્ત હોય, તો અહીંયા એ ગુરુનું નિમિત્ત દર્શાવ્યું છે. એટલે એમ કહ્યું છે કે વિરક્ત ગુરુથી નિરંતર સમજાવવામાં આવતા, કેમ કે આખા પૂર્વરંગની અંદર એ વાત ક્રમે ક્રમે જે લેવામાં આવી અને અહીંયા સુધી 37મી ગાથા અને 31મા શ્લોક સુધી જે વાત લેવામાં આવી એનો ભાવ અહીંયા આખો ભરેલો છે કે એ વિરક્ત ગુરુથી નિરંતર સમજાવવામાં આવતા. વિરક્ત ગુરુ કેવા ગુરુ કયા છે? ગુરુ કેવા? વિરક્ત, જે રક્ત નથી તેવા, જે ક્યાંય શુભાશુભ ભાવ વિશે રક્ત નથી. પર પદાર્થમાં તો એમને કોઈ રક્ત પણ છે નહીં, એમને તો સર્વનો ત્યાગ કર્યો છે, નિર્ગ્રંથ મુનિ દશા છે, જે નિર્ગ્રંથ થયા છે, ક્યાંય કોઈ પરદ્રવ્યથી, પર પદાર્થથી, પર ભાવથી રંજિત થતા નથી, ક્યાંય એમને રસ પડતો નથી, જગતથી, જગતના પદાર્થોથી, બધાથી પરમ ઉદાસીનતા વર્તે છે અને એ પરમ ઉદાસીનતાનું કારણ પોતે એવા શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કર્યું છે, પોતે પોતાના સ્વરૂપમાં પ્રત્યુષો સંવેદન સહિત રહે છે અને બહારમાં આવે છે તો કરુણા કરી અને શિષ્યને સમજાવે છે, ઉપદેશ આપે છે, એવા એ વિરક્ત ગુરુ છે, એવા એ વિરક્ત ગુરુ છે. મોક્ષ માર્ગમાં છે અને મોક્ષ માર્ગનો ઉપદેશ કરનારા છે, વારંવાર પોતાના સ્વરૂપમાં ચાલ્યા જાય છે, એવા એ વિરક્ત ગુરુ છે. નિર્ગ્રંથ મુનિ છે, ભાવલિંગી મુનિ છે, એવા ગુરુ. અને એવા ગુરુથી નિરંતર સમજાવવામાં આવતા. હવે ગુરુ નિરંતર સમજાવે તો એક પ્રશ્ન થાય કે એ ગુરુને એવો વારંવાર સમજાવવા માટેનો સમય મળી જતો હશે? એટલા એ ફુરસદ સહિત હશે, નવરા હશે? ના, અહીંયા કહેવાનો આશય એ છે કે ગુરુએ સમજાવ્યું અને આ સમજનારો એ સમજોગ છે તો એ વારંવાર એ ગુરુની વાત ઉપર વિચાર કરીને, મનોમંથન કરીને, ચિંતન કરીને સમજ્યો છે. વિરક્ત ગુરુથી સમજાવવામાં આવ્યું, નિરંતર સમજાવવામાં આવ્યું, એટલે એ જ વાત સમજાવવામાં આવી છે ગુરુ દ્વારા, એક જ વાત. અને એ શું સમજાવવામાં આવ્યું છે? ગુરુએ શું એને સમજાવ્યું છે? કે તું પરપણે નથી અને સ્વપણે છે, તું સિદ્ધ સમાન છો, તું ભગવાન આત્મા છો. વર્તમાન પર્યાયમાં મલિનતા છે, એ મલિનતા શાશ્વત રહેવાવાળી ચીજ નથી, એ તારી ચીજ નથી, એ વર્તમાન યોગ્યતાને કારણે છે અને એ ચાલી જવાની છે. તારું શાશ્વત સ્વરૂપ તો સિદ્ધ સમાન શુદ્ધ છે અને એવા સિદ્ધ સમાન શુદ્ધ સ્વરૂપને તું પર્યાયમાં પ્રગટ કરી શકે એવો સમર્થ છો, તારું એવું સામર્થ્ય છે, તો તું એવા તારા સામર્થ્ય દ્વારા તારા શુદ્ધ આત્મતત્વને પર્યાયમાં પ્રગટ કર. એમાં જ્ઞાન આનંદ સુખ શાંતિનો અનુભવ છે, એ અલૌકિક એવા શાશ્વત એવા અવ્યાભાદ એવા જ્ઞાન સુખ ને શાંતિ અને આનંદ તને જગતના કોઈ પદાર્થમાંથી ક્યારેય કોઈ રીતે પ્રાપ્ત થઈ ન શકે એવા છે. એટલે એવા શાશ્વત સુખ, અવ્યાભાદ સુખ, જ્ઞાન આનંદ અને શાંતિ સ્વરૂપ તું ભગવાન આત્મા છો, તો એવા આત્માને તું અનુભવ. તારું વર્તમાનમાં જે સ્વરૂપ છે એ તો ક્ષણિક પર્યાય છે. તું મનુષ્ય નથી, તું પુરુષ નથી, તું સ્ત્રી નથી, તું નપુંસક નથી, તું કર્મ સહિત નથી, તું રાગ દ્વેષના વિકારી ભાવ સહિત નથી, તું શુભાશુભ ભાવ રૂપે નથી, તું પુણ્ય પાપના ભાવ રૂપે નથી, તું ખંડ ખંડ જ્ઞાન રૂપે પણ નથી, તું પૂર્ણ છો, પરિપૂર્ણ છો, બધી વાતે પૂર્ણ છો, તું માત્ર જ્ઞાન સ્વભાવી છો અને તારામાં બધા ગુણો પૂર્ણપણે રહ્યા છે એવો ભગવાન આત્મા છો. તું તારા સ્વરૂપનો વિચાર કર અને એવા સ્વરૂપને પછી પ્રગટ કર. તું બીજે ક્યાંય બહારના કોઈ કાર્યો કરી શકે એવો નથી, તું માત્ર તારા સ્વરૂપનું જ્ઞાન ભાન કરી શકે એવો છો. તારું કરતાપણું અને ભોગતાપણું બહારના કોઈ પર પદાર્થમાં પર દ્રવ્યમાં નથી, માત્ર તારા સ્વરૂપમાં જ છે. તારો ઉપયોગ હંમેશને માટે શાશ્વતપણે તું તારા સ્વરૂપમાં જ સ્થિર થઈ શકે એવો છે. એટલે બહારમાં તારા ઉપયોગને ભમાવવાનું છોડીને તું તારા સ્વરૂપ તરફ વળ. આવો એને ઉપયોગ નિરંતર આપવામાં આવ્યો અને આ ઉપદેશ, આવો ઉપદેશ ગુરુ દ્વારા એને પ્રાપ્ત થયો અને એવો ઉપદેશ ગુરુ દ્વારા નિરંતર એને મળ્યો. એટલે એના ઉપર એ મનન મંથન ચિંતન કરીને એમ દર્શાવવું છે એટલે કહ્યું કે એવા વિરક્ત ગુરુથી નિરંતર સમજાવવામાં આવતા જે કોઈ પ્રકારે, એટલે મહાભાગ્યથી સમજીને સાવધાન થઈને, આપણે જે રીતે હમણાં વાત કરી તે પ્રમાણે સમજીને, આ જ વાતને બરાબર સમજીને, પહેલા અભ્યાસ દ્વારા, પછી તર્ક દ્વારા, અને પછી જે કંઈ સમાધાન મેળવવા હતા એ સમાધાનો એ ગુરુ પાસેથી મેળવીને એ સમજ્યો અને પછી જેમ ગુરુએ માર્ગ બતાવ્યો એ જ પ્રમાણે પોતે એમાં પ્રવર્ત્યો. સાવધાની રાખી, પરભાવે, વિકારી ભાવે, વિભાવ ભાવે નહીં પરિણમવાની સાવધાની રાખીને, પોતાના સ્વરૂપનું લક્ષ રાખીને, એમ એ સાવધાન થઈને એણે પોતાના સ્વરૂપને જે ભૂલાઈ ગયું હતું એને એણે પ્રાપ્ત કરી લીધું. કઈ રીતે પ્રાપ્ત કર્યું એ અહીંયા ઉદાહરણ આપીને સમજાયું કે જેમ કોઈ મનુષ્ય વહેલી સવારે એ પોતે દંત ધોવણ કરતો હોય, દાંતણ કરતો હોય, અને એ વખતે પોતાના કંઈક હાથમાંની વીંટી કે અથવા તો દાંત ઉપર ચડાવેલી જેથી સોનાની ક્લિપ કે જે કંઈ હોય એને બહાર કાઢી લે, હાથમાં રાખી લે અને પછી ભૂલી જાય કે આ ક્યાં ગયું, અથવા તો એ કોઈક એવી પોતાની સોનાની વસ્તુ મોડું ધોવે છે કે એ સવારનું કોઈ પ્રાતઃકર્મ કરે છે ત્યારે એ ક્યાંક નજીકમાં ક્યાંક મૂકી દે છે અને પછી ભૂલી જાય છે અને પછી શોધતો હોય છે અને એને પછી એ મળી જાય છે. એવી રીતે એટલે કે પોતે પોતાની વસ્તુ ભૂલી ગયો હતો અને એને મળી ગઈ. એ નવું મળ્યું છે એમ નથી, અહીંયા જે બતાવ્યો છે ને ન્યાય, એ આ ન્યાય બતાવવા માંગે છે કે એ વસ્તુ પોતાની હતી પણ એ ભૂલાઈ ગઈ હતી, અને ભૂલાઈ ગઈ હતી કેમ કે લક્ષ બીજે ગયું હતું એટલે એ વસ્તુ ભૂલાઈ ગઈ હતી. અને સુવર્ણ સાથે સરખાવી છે, મૂલ્યવાન વસ્તુ સાથે અહીંયા સરખામણી કરી છે. એટલે કે આ આત્માનું સ્વરૂપ બીજે લક્ષ કરવાને કારણે ભૂલાઈ ગયું હતું. આ આત્માનું સ્વરૂપ કંઈ એને અત્યારે નવું કંઈ પ્રાપ્ત થયું છે એમ નથી, નવું ઉત્પન્ન થયું છે એવું કંઈ નથી. એ સ્વરૂપ તો એનું અનાદિનું એવું જ હતું, પણ માત્ર એને ભૂલાઈ ગયું હતું. અને ભૂલાઈ ગયું હતું એમાં ઉદાહરણ પણ કેવું સુંદર આપ્યું કે મુઠ્ઠીમાં રાખેલું સુવર્ણ ભૂલી ગયો હોય એટલે પોતાની ખૂબ નજીકમાં જ છે, કંઈ ખોવાઈ ગયું છે એમ નથી, આ તો માત્ર ભૂલાઈ ગયું છે. છે તો પોતાની નજીકમાં, ખૂબ નજીકમાં છે. અને પછી એને એ જુએ, એ ન્યાય, એ સુવર્ણને દેખે, એ ન્યાય. એટલે એ ઉદાહરણથી સમજાવ્યું છે. એટલે આ આત્માનું સ્વરૂપ એ જેમ પેલું સુવર્ણ મુઠ્ઠીમાં જ છે, એકદમ નજીકમાં છે પણ ભૂલાઈ ગયું છે, એવી રીતે આત્માનું સ્વરૂપ એમ એને ભૂલાઈ ગયું છે. એ કંઈ બહુ દૂર છે કે ક્યાંકથી બહારથી ક્યાંયથી લાવીને પ્રગટ કર્યું છે એમ નથી, એની સમીપે જ હતો છતાં એ ભૂલી ગયો. મુઠ્ઠીમાં રાખેલું સુવર્ણ એની કેટલું નજીક છે, એવી રીતે એનું સ્વરૂપ કેટલું નજીક છે, પણ એનું લક્ષ્ય બીજે ક્યાંક જવાને કારણે એને ભૂલી ગયો. એટલે એ મુઠ્ઠીમાં રાખેલું સુવર્ણ જેમ ભૂલાઈ ગયું અને જેમ યાદ આવે એ ન્યાયથી, એ રીતે એને પોતાનું સ્વરૂપ યાદ આવ્યું, ફરીથી યાદ કરે અને પછી એ પોતાના પરમેશ્વર, સર્વ સામર્થ્યના ધરનાર પરમેશ્વર, પરમ ઈશ્વર, પરમ ઈશ્વરપણું એટલે ઐશ્વર્યથી જે સહિત છે તે ઈશ્વર છે, જે પરમ ઐશ્વર્ય સહિત છે તે પરમેશ્વર છે. એટલે ઐશ્વર્યપણું કયા પ્રકારે છે? તો કે એને જ્ઞાનનું ઐશ્વર્યપણું છે, એને વીર્યનું ઐશ્વર્યપણું છે, એને સુખનું ઐશ્વર્યપણું છે, એને શાંતિનું ઐશ્વર્યપણું છે, એના અનંત ગુણ છે, એવા અનંત ગુણોનું એને ઐશ્વર્યપણું છે, એ સત્તારૂપ છે, એ અસ્તિત્વરૂપ છે. એ અનંત ગુણોનો પિંડ ભગવાન આત્મા, એ બધા ગુણો એનામાં પૂર્ણપણે છે, એવું એનું ઐશ્વર્ય છે. એટલે એ પોતાના પરમેશ્વરની વાત કરી છે, પોતાનું પરમેશ્વરપણું એટલે પોતાનું સર્વ સામર્થ્ય છે એની વાત કરતા કહ્યું છે કે એવા સામર્થ્યનો ધરનાર છે, સર્વ સામર્થ્યનો ધરનાર પરમેશ્વર છે. એટલે પોતાના પરમેશ્વરની વાત કરી છે, બીજાની આ વાત નથી, પોતાના પરમેશ્વર, પોતાનું પરમ ઐશ્વર્યપણું જે છે તે, એટલે પોતે જેવું સામર્થ્ય ધરાવે છે તે જ્ઞાનનું સામર્થ્ય. કેવું જ્ઞાનનું સામર્થ્ય છે, કેવું દર્શનનું સામર્થ્ય છે, કેવું આનંદનું સામર્થ્ય છે, એમ અનેક પ્રકારે એનું કેવું સામર્થ્ય છે એની વાત કરતા કહે છે કે પોતાના પરમેશ્વર આત્માને, સર્વ સામર્થ્યના ધરનાર આત્માને એ ભૂલી ગયો હતો. તેને જાણીને, તે આત્માને જાણીને, તેનું શ્રદ્ધાન કરીને તથા તેનું આચરણ કરીને, એટલે અહીંયા દર્શન જ્ઞાન, પછી શ્રદ્ધા અને પછી ચારિત્ર, એમ બધું આવી ગયું. જાણીને કહ્યું એટલે એમાં દેખવું ને જાણવું, દેખવું જાણવું સાથે જ હોય. એટલે એમાં આપણે જે દર્શન, આત્માનું સામાન્ય અવલોકન અને તે પછી વિશેષતાથી જ્ઞાન એમ કરીને જે કહીએ, એ દર્શન અને જ્ઞાન એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, એટલે એને માટે અહીંયા જાણીને કહ્યું. અને એમ થતા પછી જે શ્રદ્ધા થઈ, સાચી શ્રદ્ધા થઈ, સંકિત એ શ્રદ્ધાન, એને પણ દર્શન કહેવાય. એટલે એવું સંકિત એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને પાછી સમ્યક શ્રદ્ધા તથા એ રૂપે પોતાનું પરિણમન, પોતાનું પરિણમન પણ એ જ રૂપે થાય. એટલે જે વખતે પોતે પોતાના સ્વરૂપમાં, એ પોતાના સ્વરૂપને જાણનારો થઈને રહે છે, ત્યારે કોઈ બેપણું રહેતું નથી, દ્વૈત રહેતો નથી, એક રૂપ થઈ જાય છે. એ દશા જે છે તે નિશ્ચયથી ચારિત્રની દશા છે. એટલે એવું આચરણ, એટલે એવા જાણપણા, શ્રદ્ધા અને આચરણ સહિત, એવા જાણપણા, શ્રદ્ધા અને આચરણ સહિત એ થયો. એમાં એને અતિન્દ્રિય આનંદનો અનુભવ થાય છે. એ જ્યારે દશા વર્તે છે ત્યારે એને અતિન્દ્રિય આનંદનો અનુભવ થાય છે. એટલે એને જ્ઞાન પણ પોતાના આત્મપ્રદેશોથી એ થાય છે. એ ઇન્દ્રિયો દ્વારા પોતાના સ્વરૂપને જાણે છે એમ નથી, અતિન્દ્રિયપણે પોતાના સ્વરૂપને જાણનારો, અનુભવનારો થાય છે. અને એ રૂપે જ એ રહે છે એટલે ત્યાં રમણતા કરનારો થાય છે, એ વાત લીધી છે. જો જ્ઞાન થાય છે ને, સમ્યક જ્ઞાન છે, તો એ શેમાં થાય છે? શુદ્ધ ઉપયોગમાં થાય છે. ઉપયોગ શુદ્ધ થયો એનો અર્થ કે એને સમ્યક જ્ઞાન થયું. બેનશ્રીબેન એને માટે સૂક્ષ્મ ઉપયોગ શબ્દ વાપરે છે. સૂક્ષ્મ ઉપયોગ કહો કે શુદ્ધ ઉપયોગ થયો, શુદ્ધ ઉપયોગ થાય છે ત્યારે સમ્યક જ્ઞાન થાય છે. એટલે ગુરુદેવે બહુ સરસ વાત મૂકી છે કે જ્ઞાન થાય તે શુદ્ધ ઉપયોગની અંદર થાય, અને શ્રદ્ધા થાય તે સંકિતમાં થાય, અને તેનું આચરણ થાય તો એ આનંદની રમણતામાં થાય. જો આવું નથી બનતું તો સમજવું કે એ સાચા નથી. આચરણ થાય છે અને એ સ્વરૂપમાં રમણતામાં નથી થતું તો સમજવું કે એ આચરણ એ નિશ્ચયથી આચરણ નથી, એટલે નિશ્ચયથી એ ચારિત્ર નથી. જો શ્રદ્ધા થઈ છે અને સંકિત નથી તો સમજવું કે એ શ્રદ્ધા જે છે એ માત્ર ધારણા જ્ઞાન સુધી છે, એ અનુભવ સહિતની શ્રદ્ધા નથી. અને જ્ઞાન થાય છે અને ઉપયોગ શુદ્ધ નથી, બારમા ઉપયોગ હોય અને જ્ઞાન છે તો સમજવું કે એ જ્ઞાન નથી, માત્ર માહિતી છે. એ માહિતી છે. સમ્યક જ્ઞાન થાય ત્યારે ઉપયોગ તો સ્વરૂપમાં ઢળ્યો હોય, ત્યાં ગયો હોય, ત્યારે જ સમ્યક જ્ઞાન થાય છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન થાય છે. અને એમ થતાં જે શ્રદ્ધા થઈ છે અનુભવ સહિત પોતાના સ્વરૂપની, એ શ્રદ્ધા સાચી સમ્યક શ્રદ્ધા છે, એટલે એ સંકિત છે. એટલે સંકિતમાં જે શ્રદ્ધા તે છે શ્રદ્ધા સાચી સમ્યક છે, અને એ રૂપે જ્યારે એ રહે છે તો એ ચારિત્ર નિશ્ચયથી સાચું ચારિત્ર છે, કે જેમાં એને આનંદનો અનુભવ થાય છે. જતીન્દ્રિયપણે પોતે પોતાના સ્વરૂપનો આનંદ અનુભવે છે, એ એક રૂપ થઈને અનુભવે છે, એમાં બે પણું નથી. આનંદનો અનુભવ કરનારો જુદો અને એ અનુભવ જેનો થાય છે વસ્તુ જુદી એમ નથી. એ અનુભવ કરનારો પોતે એ જ છે એમ એક રૂપે એને અનુભવે છે. તો આવા સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર રૂપે થયો છે, એટલે એ વાત અહીંયા કરી છે. અને જાણીને વાત મૂકી છે. એમાં એક બીજી વાત પણ આવી જઈ છે કે જાણ્યા વગર વગર શ્રદ્ધાન થાય કેવી રીતે? પોતાનું સ્વરૂપ એ જાણતો નથી તો પછી શ્રદ્ધાન ક્યાંથી થાય? માત્ર ઉપદેશ સાંભળ્યો છે એટલે દ્રગ્યશ્રુત છે, અથવા તો માત્ર એ ઉપદેશ વાંચ્યો છે એટલે શાસ્ત્રોનું જ્ઞાન વર્તે છે, તો કંઈ એ જ્ઞાન કહેવાતું નથી. કેમ કે ત્યાં સુધી એની શ્રદ્ધા છે તે અનુભવ વિનાની શ્રદ્ધા છે, અને જ્ઞાન પણ અનુભવ વિનાનું જ્ઞાન છે. એ બધું જ્ઞાન છે, શાસ્ત્રનું જ્ઞાન છે, એ નિમિત્ત કારણ છે આત્માનું જ્ઞાન થવામાં. આત્માનું જ્ઞાન થવામાં એ જ્ઞાન નિમિત્ત કારણ છે. દ્રવ્યશ્રુત એ નિમિત્ત કારણ છે. અંદરમાં જે ભાવશ્રુત પ્રગટ થાય છે એ એનાથી તદ્દન ભિન્ન છે. એટલે જ્યાં સુધી શાસ્ત્રનો અભ્યાસ અને એની જાણકારી જે છે ત્યાં સુધી માત્ર એની જે કંઈ શ્રદ્ધા છે તે ધારણા જ્ઞાન રૂપે છે. એ શ્રદ્ધા હજી અનુભવ સહિતની નથી થઈ તો એને સમ્યક શ્રદ્ધા કહેવાતી નથી. એ જ્ઞાન નથી થયું અનુભવ સહિતનું તો એને સમ્યક જ્ઞાન પણ કહેવાતું નથી. એટલે એવું સમ્યક જ્ઞાન કરીને, એટલે આત્માના સ્વરૂપને જાણીને પછી એનું એને શ્રદ્ધાન થાય છે. શ્રદ્ધાન શેનું થાય? પોતાના સ્વરૂપનું શ્રદ્ધાન થાય છે કે આ મારું સ્વરૂપ, હું આવો, હું આ સિદ્ધ સમાન. આ જ્ઞાન કેવળ જ્ઞાનનો અંશરૂપ, આ જ્ઞાન સર્વજ્ઞતાના અંશરૂપે, આ જ્ઞાન, આ આનંદ, આ અલૌકિક આનંદ, એ બધું અનુભવ થાય છે એટલે એનું શ્રદ્ધાન થાય છે. એટલે એનું જાણ્યા પછીથી એ શ્રદ્ધાન થાય છે, અનુભવ સહિત જાણે છે, અને પછી એ જ પ્રમાણે આચરણ થાય છે. એની અહીંયા વાત કરવામાં આવી છે. એ પ્રમાણે એના આચરણ થાય છે. એટલે એવા જાણપણા, શ્રદ્ધાન અને આચરણ કરીને તેમાં તન્મય થઈને, જો આગળ વાત વધારે મૂકી છે, સ્પષ્ટતાઓ કેટલી બધી કરી છે કે એવા આચરણ કરીને એટલે તેમાં તન્મય થઈને એ રીતે એ પોતે પોતાના સ્વરૂપમાં એક રૂપતા કરીને તન્મય થઈને, જો પરમા ક્યાંય તન્મય થઈ શકાતું જ નથી. પોતે પોતાના સ્વરૂપમાં તન્મય થઈ શકે, બીજામાં બીજાના સ્વરૂપમાં પરદ્રવ્યમાં તન્મય થઈ શકતો જ નથી. કેટલાક લોકો એમ બોલતા હોય છે ને, ભક્તિમાં એ તો લીન થઈ ગયા, પ્રભુમાં તન્મય થઈ ગયા. અરે ભાઈ, જરા ધીમો પડ. બીજાના આત્મામાં તું ક્યાંથી તન્મય થાય? ગમે તેવી ભક્તિ કરી, ગમે તેવા ગીતો ગાય, હાર્મોનિયમ વગાડે ને તબલા વગાડે, એટલે કે તન્મયતા થઈ જાય? બધું સંગીત છે, સંગીતને લીધે થઈને તને એમ લાગે એટલે શું થયું? તન્મય થઈ ગયો. કોણ તન્મય થાય? એના એ જ ભક્તિના ગીતોને સંગીત વગર વગર જો બોલવામાં આવે એમને તો કંઈ તન્મય થવાતું નથી. રાત્રે ભાવના બેસાડે ને પછી લોકો આમ આમ ડોલતા હોય ને પછી કે આજે તો બહુ મજા આવી ગઈ, બહુ જામી ગઈ, શું કહેવું, અમુક ફલાણા ભાઈ આવ્યા ને આજે તો બસ ભાવનામાં બસ તન્મય થઈ ગયા. અરે ભલા ભગવાન, એ ફલાણા ભાઈએ એટલું સંગીતમય ગાયું અને એ તને ગમ્યું, એના એ જ ગીતને તું આમ નામ બોલ ને. જો તન્મય થવાતું હોય તો થઈને બતાવ ને. તો થવાતું નથી, કેમ નથી થતું? ક્યાં ભાવ જ નથી તો ક્યાંથી તન્મય થાય? શું તન્મય થવાનો તો? અને પરમા એ પણ તન્મય પણ પરમા ક્યાંથી થાય? તારો ભાવ તારામાં રહ્યો, પ્રભુનો ભાવ પ્રભુમાં રહ્યો, તું ભગવાન આત્મા જુદો અને સામે બિરાજી રહેલા તીર્થંકર ભગવાનની પ્રતિમા જે છે કે સિદ્ધ ભગવાનની પ્રતિમા છે એ જુદી વસ્તુ છે. અરે સમોસરણમાં તું બેઠો હોય તો પણ શું છે, સામે તીર્થંકર ભગવાન બેઠા છે, બિરાજી રહ્યા છે, તો એ જુદા છે. એમાં તું ક્યાંથી એમના આત્મામાં તન્મય થાય? અને ભક્તિનો ભાવ આવે, અહોભાવ આવે, તન્મયપણું નથી. એ કઈ તન્મયપણું નથી, તન્મયપણું પોતાના સ્વરૂપને વિશે જ હોય, બાકી હોય શકે જ નહીં. આ વાતને બરાબર સમજવાની છે. ન સમજાય તો ફરી ફરીને એના ઉપર વિચાર કરવો કે પોતે પોતાના સ્વરૂપમાંથી બહાર જઈને અન્ય દ્રવ્યની અંદર એ કેવી રીતે વ્યાપી શકે. વ્યાપે નહીં તો તન્મયપણું ક્યાંથી થાય? એકરૂપતા ક્યાંથી થાય? થાય જ નહીં. અહીંયા એ વાત કરી છે કે તેમાં તન્મય થઈને, એટલે પોતે પોતાના સ્વરૂપમાં તન્મય થઈને, જે સમ્યક પ્રકારે એક આત્મા રામ થયો. જો એ તન્મય થયું એટલે શું થયું? તો સમ્યક પ્રકારે બધી રીતે એ પોતે પોતાના આત્માના સ્વરૂપે થયો, એક આત્મા રામ થયો, એક રૂપ થયો, આત્મામાં એક રૂપ થયો. તેવો હું આવો જે થયો છે એ હવે પોતે જણાવે છે કે હું કોણ છું. મૂળ ગાથામાં જે આવ્યું છે ને, અહમ અહમ એક શુદ્ધ, એ ત્રણ શબ્દ છે, એના ખાસ વિશેષ અર્થ અહીંયા ટીકામાં આપ્યા છે. એટલે હવે એ બતાવે છે કે અહમ એવો હું કોણ છું, એની અહીંયા વાત કરે છે કે આવો અનુભવ કરનારો હું હવે શું અનુભવું છું. હવે એ પોતાના અનુભવની વાત કરે છે કે તે હું એવો અનુભવ કરું છું કે કરીને હવે અનુભવની વાત કરે છે. એટલે અહમ, આ અહમ અને એકહ અને શુદ્ધ એ ત્રણ શબ્દ પડ્યા છે. દર્શન જ્ઞાનમય એ પણ છે, પણ એની પછી વાત છે. પણ આ ત્રણ મુખ્ય શબ્દ જે છે એને અહીંયા ખૂબ ખૂબ વ્યાખ્યા કરવામાં આવી છે અને ગુરુદેવે એના ઉપર ખૂબ ભાર મૂકી અને ઘણું સમજાવ્યું છે. તો હવે અહીંયા એ આગળ વાત કરે છે કે હું ચૈતન્ય માત્ર જ્યોતિરૂપ આત્મા છું. કેવો છું હવે, કેવો અનુભવ કરું છું? હું ચૈતન્ય માત્ર, ચેતન માત્ર એટલે જ્ઞાન માત્ર છું અને જ્યોતિરૂપ આત્મા છું. ચૈતન્ય માત્ર એટલું કહેવાથી પણ ચાલક, પણ જ્યોતિરૂપ આત્મા છું એમ કેમ કહ્યું હશે? હું ચૈતન્ય માત્ર જ્યોતિરૂપ આત્મા છું એટલે કે એવું ચેતનપણું અખંડપણે રહ્યું છે, એ હંમેશને માટે રહ્યું છે. એ ચેતનપણું, એ જ્ઞાન સ્વભાવ, એ સર્વને પ્રકાશનારો છે. મારા સ્વરૂપને અને જગતના બધા પદાર્થોના સ્વરૂપને, એટલે સ્વ અને પરને પ્રકાશનાર એવી જ્યોતિ સમાન એવું મારું ચૈતન્ય સ્વરૂપ છે. હું ચૈતન્ય માત્ર જ્યોતિરૂપ આત્મા છું કે જે મારા જ અનુભવથી પ્રત્યક્ષ જણાય છે. આત્મા કેવો છે? રાગ દ્વેષ વિનાનો એ તો વાત કરી દીધી, પર ભાવ વિનાનો એની પણ બધી વાત કરી દીધી. એ વિનાનો વિનાનો બધી વાત તો ઘણી કરી, વિભાવ વિનાનો એ બધી તો વાત કરી, બધાથી જુદો. પણ હવે એને અનુભવમાં જે આવે છે એની અહીંયા વાત મૂકી છે. ચિન્ માત્ર, ચૈતન્ય માત્ર, જ્યોતિરૂપ આત્મા છું કે જે મારા જ અનુભવથી પ્રત્યક્ષ જણાય છે. એ જ્યોતિ, ચૈતન્ય જ્યોતિ એને પોતા દ્વારા જ જણાય છે અને પોતાને જ અનુભવમાં આવે છે અને એ પણ પ્રત્યક્ષપણે. અહીંયા અનુભવ કયો છે એટલે અનુભવ પ્રત્યક્ષ હોય, અનુભવ જે છે તે પ્રત્યક્ષ, પરોક્ષની વાત નથી. પરોક્ષને જ્ઞાન તરીકે કહેવાય. અનુભવ જ્યારે શબ્દ મૂકવામાં આવે ત્યારે એ અનુભવ પ્રત્યક્ષપણાને દર્શાવનારો હોય. એટલે અહીંયા તો એ પ્રત્યક્ષ અનુભવની વાત કરી છે. હવે સવાલ એ થાય કે હજી તો મતિશ્રુત જ્ઞાન છે, કેવળ જ્ઞાન નથી, ને છતાંય પ્રત્યક્ષપણું કહ્યું, એમ કેમ કહ્યું હશે? મારા જ અનુભવથી પ્રત્યક્ષ જણાય છે તો કે પ્રત્યક્ષપણું. હા, પ્રત્યક્ષપણું મતિશ્રુત જ્ઞાનની અંદર જે એને અનુભવ જે શ્રુતમાં જે થયો છે ને, શ્રુતમાં જે અનુભવ થયો ભાવશ્રુત, એ ભાવશ્રુત વખતે સ્વનો જે અનુભવ જે થાય છે એ અનુભવ તે પ્રત્યક્ષ છે. એમાં સ્વાદ આવે છે, આનંદનો સ્વાદ આવે છે. મોક્ષ માર્ગ પ્રકાશકમાં પણ આની સ્પષ્ટતા કરવામાં આવી છે, પણ જેનું ધ્યાન ત્યાં બરાબર નથી જતું એ સૂક્ષ્મતાથી એનો વિચાર નથી કરતા એટલે એને ખ્યાલ નથી આવતો. મોટા પંડિતો પણ એમાં ગોથું ખાય છે અને ભૂલ કરે છે. હમણાં જ એક પંડિત દલાસમાં આવ્યા હતા, એમણે પણ એવું કહી દીધું કે કોઈ અનુભવ હોતો નથી, એવું પ્રત્યક્ષ કોઈ અનુભવની એવી કોઈ વાત હોતી નથી, અને એમ કરીને વિપરીત વાત પણ એમણે કરી દીધી કે એવો કોઈ અનુભવ હોતો નથી. એટલે જે અનુભવ જે છે એમ કહેનારા બધાને એમણે ખોટા પાડી દીધા, એક અપેક્ષાએ એવું લાગે એવો કોઈ અનુભવ નથી એવી વાત કરી દીધી. પણ સૂક્ષ્મતાથી પંડિત ટોડરમલજી જે વાત મૂકેલી છે એમણે એ બરાબર પોતે નથી સમજ્યા, અથવા તો સમજાવવામાં એ થાપ ખાઈ ગયા. પંડિત ટોડરમલજીએ આ અનુભવની, પ્રત્યક્ષ અનુભવની વાત બહુ સુંદર રીતે ત્યાં મોક્ષ માર્ગ પ્રકાશકમાં મૂકી છે. એમણે એ જણાવ્યું છે કે આંધળો માણસ હોય એને સાકર દેખાતી નથી, એનો દેખાવ દેખાતો નથી, એનો આકાર દેખાતો નથી, તે છતાં એ મોંમાં મૂકે તો એને સ્વાદ આવે છે. આંધળા માણસને પણ એ સાકરનો સ્વાદ આવે છે. તો એ અનુભવ, સ્વાદ જે આવ્યો એ અનુભવ છે, એ અનુભવ પ્રત્યક્ષ છે, એ પરોક્ષ નથી, એ પ્રત્યક્ષ છે. સ્વાદ જે આવ્યો એ અનુભવ પ્રત્યક્ષ છે. આંધળો છે, દેખતો નથી, પણ છતાંય એ જે સ્વાદ આવે છે એ અનુભવ છે, એ પ્રત્યક્ષ અનુભવ છે. એ ગળપણનો, સાકરનો અનુભવ એ પ્રત્યક્ષ છે. એવી રીતે જ્યારે એને ભેદ જ્ઞાન થાય છે, જગતના બધા જ પદાર્થોથી પોતે જુદો ભિન્ન, જગત ઉપર જાણે કે તરતો, એ સ્વનો જ્યારે એને અનુભવ થાય છે અને એ વખતે જે આનંદ થાય છે એ આનંદનો અનુભવ પ્રત્યક્ષ છે. એ આનંદનો અનુભવ જે છે તે પ્રત્યક્ષ છે. ત્યારે સાથે રહેલું જ્ઞાન જે છે, એ સાથે રહેલું જ્ઞાન છે એ પણ પ્રમાણ છે, પણ પ્રમાણ એ પરોક્ષ પ્રમાણ એને કહેવામાં આવ્યું છે. એ કઈ અપેક્ષાએ કે કેવળ જ્ઞાન છે તે પ્રત્યક્ષ છે, એ અપેક્ષાએ એને પરોક્ષ કર્યું છે. કેવળ જ્ઞાનમાં આત્મપ્રદેશોથી સીધું જ જ્ઞાન થાય છે, જ્યારે અહીંયા એને દ્રવ્યશ્રુતનો આધાર પણ છે સાથે. અનુભવ તો છે છતાં પણ દ્રવ્યશ્રુતનો આધાર પણ છે સાથે, અને એમ એને એ સમ્યક જ્ઞાન, એ પ્રમાણ જ્ઞાન છે, તો એ પ્રમાણ એમાં એટલું એ પરોક્ષપણું એ અપેક્ષાએ કહેવામાં આવ્યું છે. પણ પેલો અનુભવ જે કયો કે આ આત્મા સામાન્ય અવલોકન પ્રતિભાસ રૂપે જે આત્માનો અનુભવ, એ તો પ્રત્યક્ષ છે. એનો તો સ્વાદ એને આવે છે, આનંદ રૂપે સ્વાદ આવે છે, અનુભવમાં એ આવે છે, એટલે એ પ્રત્યક્ષ પણ છે. એ વાત અહીંયા કહેવામાં આવી છે. પંડિતજી તો એ વાત પછીથી કહી, અહીંયા તો આ વાત તો હજારો વર્ષ પહેલાની વાત છે. 2000 વર્ષ પહેલા કુંદકુંદાચાર્ય ભગવાને ગાથા લખી અને 1000 વર્ષ પહેલા આ ટીકા લખવામાં આવી. એટલે અમૃતચંદ્રાચાર્ય ભગવાને આ વાત જ્યારે લખી હોય અનુભવની, તો પછી અહીંયા દલાસમાં આવેલા પંડિતે કોઈ ખોટા અર્થ કર્યા હોય તો એમાં એમનો દોષ છે, કેમ કે અહીંયા સ્પષ્ટ કહ્યું છે. અને પંડિત ટોડરમલજી, જેમ પંડિત ટોડરમલજીએ પણ એ સ્પષ્ટ મોક્ષ માર્ગ પ્રકાશકમાં કહ્યું છે, અને એ વખતે એ મોક્ષ માર્ગ પ્રકાશકની વાત કરતા સમજાવતા કે રહસ્યપૂર્ણ ચિઠ્ઠી સમજાવતા એમણે એમ કહ્યું કે ના, એવા કોઈ અનુભવ હતા નથી, અને એમ કરી અને જે ઉદાહરણ આપ્યું એને લીધે થઈને લોકોને એમ જ લાગે કે આ બધા અનુભવની વાત કરનારા બધા ખોટા છે. ના, એમ નહીં, એમ નહીં, અનુભવ છે. મહાપુરુષોને એવા અનુભવ થયા છે, અને એવો અનુભવ સમ્યક દર્શન થાય છે અને થાય છે એ પ્રત્યક્ષ અનુભવ છે. એટલે અહીંયા જે શ્રુતમાં જે અનુભવ છે તે પ્રત્યક્ષ છે, અનુભવ પ્રત્યક્ષ છે. અને હવે એ અનુભવ પ્રત્યક્ષમાં આગળ વધારે વિસ્તાર જે છે એ સ્વાધ્યાય આપણે આવતી વખતે કરીશું. બહુ સુંદર વાત છે. 38મી ગાથા અલૌકિક ગાથા છે. ગુરુદેવે એની પર ઘણા પ્રવચન આપ્યા છે. આપણે પણ એનો ખૂબ વિસ્તાર સમજશું. ગુરુદેવે જે વાત કરી છે એ વાતને પણ આપણે એમના વચનામૃતમાંથી આપણે લઈશું. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. સુખદામ બોલી અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ.
સુખ અનંત સુખ